परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तरमाला એમાં ભાગ બીજો આપણે પૂરો કર્યો, એના પછી પરિશિષ્ટ, બે પરિશિષ્ટ છે તે પૈકી પહેલું પરિશિષ્ટ આજે લઈએ છીએ, અને પરિશિષ્ટ પહેલું પૂરું થયા પછીથી બીજું પરિશિષ્ટ પૂરું કરીશું એટલે પ્રશ્નોત્તરમાળા પૂરી થઈ જશે, અને તે પછીથી આપણે ગુણસ્થાનનો વિસ્તારથી સ્વાધ્યાય કરીશું। તો પરિશિષ્ટ એક, સર્વજ્ઞતાનો મહિમા। સર્વજ્ઞતાનો મહિમા, સર્વજ્ઞપણું, એનો મહિમા, એનો મહિમા કરવાથી શું લાભ થાય? તો કે સર્વજ્ઞતાને માનીએ, સર્વજ્ઞપણું છે એને માનીએ, તો એમાંથી કર્તાભાવ જે છે એ સાચી રીતે સમજમાં આવે કે આત્મા અકર્તા છે અને કર્તા હોય તો પોતે પોતાના સ્વરૂપનો જ કર્તા છે। એ વાત, અકર્તાભાવની વાત છે ને, તે સર્વજ્ઞતામાંથી સમજાય તેવી છે। આપણે પહેલા અહીંયા જે આપ્યું છે તેનો વિચાર કરીએ તો સર્વજ્ઞતાનો મહિમા એમાં કહે છે કે મોક્ષ માર્ગના મૂળ ઉપદેશક શ્રી સર્વજ્ઞદેવ છે, તેથી જેને ધર્મ કરવો હોય તેણે સર્વજ્ઞને ઓળખવા જોઈએ। બીજું છે, નિશ્ચયથી જેવો સર્વજ્ઞ ભગવાનનો સ્વભાવ છે તેવો જ આ આત્માનો સ્વભાવ છે, તેથી સર્વજ્ઞને ઓળખતા પોતાનો આત્મા ઓળખાય છે। જે જીવ સર્વજ્ઞને ન ઓળખે તે પોતાના આત્માને પણ ઓળખતો નથી। સર્વજ્ઞને શા માટે ઓળખવા જોઈએ એનું અહીંયા કારણ આપ્યું। એમાં આપણે આપણી વાત લઈએ તો સર્વજ્ઞતા તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને પ્રગટ થઈ છે એટલે સર્વને જાણે છે, સર્વનું જ્ઞાન કરે છે। અને એ કેવું છે તો શક્તિ અપેક્ષા એ કહીએ તો એમ કહેવાય કે એક સમયની અંદર જગતના બધા જ પદાર્થોની બધી જ ત્રણેય કાળની પર્યાયો, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનની પર્યાયોને એકી સાથે જાણે એવું શક્તિ અપેક્ષાએ એમને જ્ઞાન પ્રગટ થયું છે। એ જ્ઞાન પ્રત્યક્ષ છે, પરોક્ષ નથી, એમાં ઇન્દ્રિયની જરૂર નથી। ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન છે તે સીમિત છે, અને અતિન્દ્રિયપણે જ્ઞાન થતું જે જ્ઞાન છે તેને કોઈ સીમા નથી। અતિન્દ્રિયપણે જ્ઞાન થાય છે તો ઇન્દ્રિય વિના પ્રત્યક્ષ આત્માના બધા જ પ્રદેશોથી એ જ્ઞાન થાય છે, એવું એ જ્ઞાન છે, અને એને લીધે થઈને એ સર્વજ્ઞતા પ્રગટી છે એમ કહેવાય। એટલે સર્વજ્ઞદેવ તીર્થંકર ભગવાન કે કેવળી ભગવાન પોતે એવો પુરુષાર્થ કરી અને એવી દશાને પામ્યા છે એટલે સર્વજ્ઞ થયા છે, અને સર્વજ્ઞ થયા છે એટલે સર્વને જાણનાર છે, સર્વને જાણે છે, અને સર્વને જાણે છે એટલે જગતના બધા જ પદાર્થો, છે છ પ્રકારના દ્રવ્યો એ ભિન્ન છે, એમના પરિણમન સ્વતંત્ર થાય છે, અને એમાં જીવ દ્રવ્ય એ પણ બધાથી જુદું છે, અને એ જીવ શુદ્ધ છે, માત્ર વર્તમાન પર્યાય એની મલિન છે, પણ એનો મૂળ સ્વભાવ તો શુદ્ધ છે, નિર્મળ છે, એટલે એવું શુદ્ધ સ્વભાવરૂપ જીવનું પરિણમન થઈ રહ્યું છે એના તરફ દ્રષ્ટિ કરી, એનો અનુભવ કરી, અને એ જીવ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે, સ્વરૂપનું જ્ઞાન કરે, અને પછી એમાં એ સ્વરૂપનું જ્ઞાન અને અનુભવ કરતા કરતા એ જ રીતે એમાં સ્થિર થઈ જાય અને મલિનતા ઘટતી જાય અને કર્મનો ક્ષય થતો જાય એટલે એવી સર્વજ્ઞતા પ્રગટે। હવે એવી સર્વજ્ઞતા પ્રગટી છે એટલે એ સર્વજ્ઞતા જેમણે પ્રગટી છે એવા તીર્થંકર ભગવાન કેવળી ભગવાન, એમણે પહેલા ભૂતકાળમાં એવું ઈચ્છ્યું હતું કે બધા જીવોને એવું ધર્મનું સ્વરૂપ સમજાય, બધા જીવો એવા ધર્મની પ્રાપ્તિ કરે, સુખની પ્રાપ્તિ કરે, આનંદની પ્રાપ્તિ કરે, શાંતિની પ્રાપ્તિ કરે. આવું પહેલા ઈચ્છ્યું હતું એટલે એના નિમિત્તે જ્યારે એ તીર્થંકર ભગવાનનો જીવ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, કેવળ જ્ઞાન થાય છે, ત્યાર પછીથી એ ભલે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, છતાં પણ જે પૂર્વે ઈચ્છ્યું હતું એ થયા વિના રહેતું નથી. એટલે કે કેવળી ભગવાનના શરીરમાંથી, કે જે શરીર સાથે એ રહ્યા છે, એ શરીરમાંથી દિવ્ય ધ્વનિ છૂટે છે અને એ દિવ્ય ધ્વનિ દ્વારા જ્ઞાનનો પ્રકાશ વહે છે. પ્રચંડ શક્તિનો એ ધ્રોત છે અને એમાંથી આ બધું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા એમ કહ્યું કે મોક્ષ માર્ગના મૂળ ઉપદેશક શ્રી સર્વજ્ઞ દેવ છે. મૂળ ઉપદેશક એ સર્વજ્ઞ દેવ છે. આમાં જુઓ, શબ્દ વાપર્યો છે સર્વજ્ઞ દેવ, એમ ક્યાંય નથી કહ્યું કે મોક્ષ માર્ગના મૂળ ઉપદેશક ઋષભદેવ ભગવાન છે, કે એવું કંઈ નથી કહ્યું, પણ સર્વજ્ઞ દેવ છે. તો સર્વજ્ઞ દેવ કોને કહેવાય? કે જેમણે કેવળ જ્ઞાન થયું છે તે સર્વજ્ઞ દેવ છે. તો ક્યારથી હોય, ક્યારે હોય, કયા કયા હોય? તો કે જ્યારથી જીવ છે ત્યારથી જે જીવે સર્વજ્ઞતા પ્રગટ કરી છે એ હોય હોય ને હોય. જીવ છે તો એ વખતથી જ એ સર્વજ્ઞપણું તો જીવનો પોતાનું છે, તો એ જેણે પ્રગટ કર્યું હોય એ સર્વજ્ઞ કહેવાય. એટલે અનંત કાળની અંદર એવા અનંત સર્વજ્ઞ થયા અને એ બધાએ જે વાત કરી એ એક સરખી જ આવી. કેમ કે એમણે જે વાત કરી તે સ્વરૂપને અનુભવ કરી અને વાત કરી, એટલે જ્ઞાનની અપેક્ષાએ જોવા જઈએ તો જ્ઞાન તો એવું ને એવું જ રહ્યું. પર્યાયોનું જ્ઞાન એમને પણ એ જ પ્રકારે થયું જે પ્રકારે પાછળથી બીજા બધાને થયું. એટલે કે બધી જ પર્યાયોની, ત્રણેય કાળની પર્યાયોની અને જગતના બધા જ પદાર્થોની બધી જ પર્યાયોનું જ્ઞાન એમને પણ હતું. અત્યારે પણ એમ જ થઈ રહ્યું છે, ભવિષ્યમાં પણ એમ જ થવાનું છે. અને એ જે પૂર્વે જેમને જ્ઞાન થયું, પહેલા કરોડો વર્ષ પહેલા, અબજો વર્ષ પહેલા જેમને એવું જ્ઞાન થયું, એ વખતે પણ એમને જે પર્યાયનું જ્ઞાન એ વખતે ભવિષ્યકાળ રૂપે થયું હતું, એમને જ અત્યારે વર્તમાનમાં એ બધી પર્યાયો ભૂતકાળ રૂપે જણાય છે. એટલે એ સર્વજ્ઞતાની અંદર પર્યાય બદલાય તો જે સમયે એ જો ઉપયોગ મૂકીને જોવા જાય તો એમ જ હોય, એ કંઈ ઉપયોગ મૂકીને જોતા નથી પણ એવું જ હોય. એટલા માટે જ એ કેવળ જ્ઞાનને એ પર્યાય કહેવામાં આવે છે, કેમ કે એમાં પણ એ ફેરફાર થયા કરે છે. ફેરફાર શું થાય છે? તો કે જેવું જ્ઞાન થાય છે, એટલે પર પદાર્થનું જેવી પર્યાય છે એવું જ જ્ઞાન એમાં એ વર્તે છે. એટલે વર્તમાનની અત્યારે આપણી પર્યાય આ છે, મનુષ્યની છે, અને ભવિષ્યની આપણી પર્યાય તિરેંચની છે કે દેવની છે. તો ભવિષ્યમાં જ્યારે આપણે દેવ કે મનુષ્ય થઈએ, દેવ કે તિરેંચ થઈએ, તો એ વખતે ભગવાનને એ વર્તમાન તરીકે આપણે દેવ કે તિરેંચ દેખાઈએ, એટલે એ સમયની પર્યાયમાં. એટલે સમયે સમયે એ પર્યાય બદલાયા કરે છે. છે તો સર્વજ્ઞતા જ, પણ છતાં પણ એ કેવળ જ્ઞાનની પર્યાય એટલા માટે એ અપેક્ષાથી કહેવામાં આવે છે. એટલે એ સર્વજ્ઞ ભગવાનને, બધાને જે જે સર્વજ્ઞ થયા એ બધાને એક સરખું જ જ્ઞાન થયું છે. અને એક સરખું જ જ્ઞાન થયું છે એટલે એમના દ્વારા જે જ્ઞાન આવ્યું, બહાર આવ્યું જે જ્ઞાન, એ પણ એક સરખું જ રહ્યું છે. એટલે જીનેશ્વરની વાણી આપણે કહીએ એ એક સરખી જ હોય. આપણે એમ નથી કહેતા કે મહાવીર સ્વામી ભગવાનની વાણી કે શાંતિનાથ ભગવાનની વાણી કે પાર્શ્વનાથ ભગવાનની વાણીને બધામાં કંઈ ફેરફાર, એમ આપણે નથી કહેતા. આપણે હંમેશા શું કહીએ છીએ કે જીનેશ્વરની વાણી, જીનેશ્વર એટલે એ સર્વજ્ઞ દેવ છે, જીન સ્વરૂપ છે, અને એમાં બધાને એક સરખું જ લાગ્યું છે, એમાં કોઈ ફેરફાર નથી આવ્યો. એટલે એ ઉપદેશ સર્વજ્ઞનો છે અને એ સર્વજ્ઞનો ઉપદેશ છે, એમાં જે જ્ઞાન આવ્યું છે, જે રીતે સ્વરૂપની પ્રાપ્તિ કરી શકાય એ જ્ઞાન છે, તે મોક્ષ માર્ગ છે. એટલે જેણે ધર્મ કરવો હોય એણે આ મોક્ષ માર્ગને જાણવો જોઈએ. પણ જાણતી વખતે પહેલા તો સર્વજ્ઞનું સ્વરૂપ કેવું છે તો જ એનો મહિમા આવે. સર્વજ્ઞનો મહિમા આવશે તો સર્વજ્ઞની વાણીનો મહિમા આવશે. જીનેશ્વરનો મહિમા આવશે તો જીનેશ્વરે જે સત્ય પ્રકાશ્યું છે તેનો મહિમા આવશે. એટલે સર્વજ્ઞને ઓળખવા જોઈએ. એટલે મોક્ષ માર્ગના મૂળ ઉપદેશક શ્રી સર્વજ્ઞ દેવ છે. તેથી જેને ધર્મ કરવો હોય તેણે સર્વજ્ઞને ઓળખવા જોઈએ. અને બીજી વાત આગળ કહી કે નિશ્ચયથી જેવો સર્વજ્ઞ ભગવાનનો સ્વભાવ છે તેવો જ આ આત્માનો સ્વભાવ છે. સ્વભાવ નિશ્ચય અપેક્ષાએ બધા જ જીવોનો સરખો છે. દરેક આત્મા અનંત ગુણો પિંડ છે તો એવો બધા જ જીવોનો એવો જ સ્વભાવ છે. એટલે આ આત્માનો સ્વભાવ પણ એવો જ છે, ભગવાનનો જેવો સ્વભાવ છે એવો જ છે. પર્યાયની વાત નથી, મૂળ દ્રવ્યની વાત છે કે દ્રવ્ય પ્રમાણે તો સ્વભાવ એવો જ છે. તેથી સર્વજ્ઞને ઓળખતા પોતાનો આત્મા ઓળખાય છે. પોતાનો આત્મા કેવો છે, શક્તિ અપેક્ષાએ એ સિદ્ધ જેવો જ છે. પણ એ સિદ્ધ જેવો છે એ જાણવું છે ને, તો એ જાણવું છે તો પછી સિદ્ધનો આત્મા કેવો છે એ જાણવું પડે. જે સર્વજ્ઞ થયા છે એનો આત્મા જાણીએ તો ખ્યાલ આવે કે આ જ જાતનો આવો જ તારો આત્મા છે. એટલે સર્વજ્ઞને ઓળખવાનું આ બીજું કારણ. પહેલું કારણ તો આપ્યું કે એ સર્વજ્ઞ છે, એમણે મોક્ષ માર્ગ પ્રકાશ્યો છે. અને બીજું કારણ કે સર્વજ્ઞને ઓળખતા પોતાના સ્વરૂપનું ભાન થાય છે. બીજું શું કારણ આપ્યું કે સર્વજ્ઞને ઓળખવાથી પોતાના સ્વરૂપનું ભાન થાય છે. કેમ કે પોતે અત્યારે વર્તમાન જે પર્યાયમાં છે એ પર્યાયમાં હોવાને કારણે અને મિથ્યાત્વ હોવાને કારણે એ જે પર્યાય છે એને પોતા રૂપે માને છે, કે પોતે એ પર્યાય રૂપે છે. મનુષ્ય છે તો પોતાને મનુષ્ય માને છે, દેવ છે તો દેવ માને છે, તિર્યન છે તો તિર્યન જ માને છે. એટલે એ ઓળખ એની સાચી નથી, એ પોતાની સાચી ઓળખને ભૂલી ગયો છે. તો સાચી ઓળખને ભૂલી ગયો છે અને હવે સાચી ઓળખ શું છે એ બરાબર સમજવી હોય તો એને માત્ર એટલું કહી દે કે તું ભગવાન આત્મા છો અને સિદ્ધ સમાન છો, તો એટલાથી વાત પતશે નહીં. તો એને સિદ્ધને ઓળખવા પડે, સર્વજ્ઞને ઓળખવા પડે. એટલે કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન, સિદ્ધ ભગવાન એ બધાના સ્વરૂપને જાણે, એ બધા વિશે બરાબર અભ્યાસ કરે અને કેવી રીતે એમણે એ સ્વરૂપની પ્રાપ્તિ કરી એ બધું જ બરાબર એ દ્રવ્ય સ્વરૂપ દ્વારા જાણે છે તો જ એ સાચો સાધક છે. એટલે પોતાના સ્વરૂપને જાણવા માટે થઈને એને સર્વજ્ઞનું સ્વરૂપ જાણવું પડે. એટલે નિશ્ચયથી જેવો સર્વજ્ઞ ભગવાનનો સ્વભાવ છે તેવો જ આ આત્માનો સ્વભાવ છે. તેથી સર્વજ્ઞને ઓળખતા પોતાનો આત્મા ઓળખાય છે. જે જીવ સર્વજ્ઞને ન ઓળખે તે પોતાના આત્માને પણ ઓળખતો નથી. આ પરમ સત્ય છે. સીધું એમ માની લે દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરીને કે હું તો શુદ્ધ જ છું, અને પછી એ એમ માનીને વર્તવા માંડે તો સ્વચ્છંદતા આવી જાય. શુદ્ધ છો પણ તે ક્યાં શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે, પર્યાયમાં તે ક્યાં એ પ્રગટ કર્યું છે, અને એવું પ્રગટ કરતા પહેલા શુદ્ધ સ્વરૂપ કેવું હોવું જોઈએ એનો તો તને વિચાર પણ નથી. શુદ્ધ સ્વરૂપ કેવું છે એ તો તને ખ્યાલ નથી ને. એવું શુદ્ધ સ્વરૂપ સમજવું હોય તો સર્વજ્ઞ ભગવાનનું સ્વરૂપ સમજવું પડે. એટલે એ વાત અહીંયા કરી કે આત્મા ઓળખવો છે. જે જીવે સર્વજ્ઞને ઓળખ્યા છે એ જ આત્માને ઓળખી શકશે. આત્માને ઓળખવો છે તો સર્વજ્ઞની ઓળખાણ કરવી પડશે. હવે આપણે જે વાત કરતા હતા, શરૂઆતમાં જે વાત લીધી એ વાતને લઈએ કે સર્વજ્ઞતા દ્વારા અકર્તા ભાવ, એ વાત અત્યારે લઈ લઈએ. સર્વજ્ઞની વાત આવી છે તો આપણે નક્કી કર્યું કે સર્વજ્ઞ બધું જાણે છે. તો એમાં પ્રશ્ન એ થાય કે બધું જાણે છે તો ભૂતકાળમાં જે થયું એ તો જાણે બરાબર છે, વર્તમાન કાળને પણ જાણે, પણ ભવિષ્યકાળને પણ જાણે છે. તો આપણે કહીએ કે હા, ભવિષ્યકાળને પણ જાણે છે. તો પણ હજી પર્યાય જે આપણી બધાની થઈ નથી એ બધી પર્યાયને ભગવાન જાણે છે. તો જાણે છે તો એનો અર્થ એમ થાય કે આપણી પર્યાય નક્કી હોય તો જ જાણે. જો આપણી પર્યાય બદલાવાની હોય, આપણી ઈચ્છા પ્રમાણે આપણી પર્યાય જો બદલાઈ શકે એમ હોય તો પછી કેવી રીતે જાણે. એટલે એનો અર્થ જ એમ થાય કે આપણી પર્યાય નક્કી છે, દરેક પદાર્થની પર્યાય નક્કી છે, દરેક જીવની પર્યાય જો નક્કી છે, નિશ્ચિત પર્યાય છે, તો જ સર્વજ્ઞ એને જાણે. અને એમ ન જાણે તો એમનું સર્વજ્ઞપણું કહેવાય નહીં. સર્વજ્ઞપણું છે એનો અર્થ શું છે કે સર્વને જાણે. કોને ન જાણે? કેવળ જ્ઞાન કોને ન જાણે? કેવળ જ્ઞાન જો કોઈને નથી જાણતું તો એનો અર્થ એ કેવળ જ્ઞાન કહેવાતું નથી. એટલે કેવળ જ્ઞાન તો બધાને જાણે અને સર્વજ્ઞપણું એવું હોય એ પણ આપણે માનીએ છીએ. પણ એની સાથે આ બીજી વાત નક્કી થઈ જાય છે કે જો સર્વજ્ઞપણું છે તો પછી પર્યાયો બધી નક્કી હોવી જોઈએ, બધી જ પર્યાયો નક્કી હોવી જોઈએ. જો નક્કી નથી, બદલાઈ શકવાનો એમાં સ્કોપ છે કે આમ પણ થાય ને આમ પણ થાય, જો એવું જો હોય તો પછી સર્વજ્ઞનું જ્ઞાન ખોટું પડે, સર્વજ્ઞતા રહે નહીં. પણ એમ તો થતું નથી. એટલે સર્વજ્ઞનું જ્ઞાન ખોટું પડતું નથી એનો અર્થ જ એ છે કે બધી જ પર્યાયો નક્કી છે, પર્યાયો નક્કી છે. પર્યાયો નક્કી જ હોય, કેમ નક્કી હોય? તો કે પદાર્થ જે છે એ અવિનાશી છે, એનો નાશ થતો જ નથી, એટલે એની પર્યાયો તો થયા જ કરવાની છે. ક્યાં સુધી થાય? કે એ કાયમ રહે છે ત્યાં સુધી કાયમ માટે એની પર્યાયો થાય. કોઈ પણ સમયે કોઈ એક પર્યાય એની હોય, હોય ને હોય, એટલે પર્યાયો તો એમાં ગર્ભિત છે. એટલે પર્યાયોનો પ્રવાહ છે, આખો પર્યાયનો પ્રવાહ છે. કોઈ પણ પદાર્થ લઈએ તો એ પદાર્થની એક સમયની આપણે એક પર્યાય કહીએ, બીજા સમયની બીજી કહીએ, ત્રીજા સમયની ત્રીજી કહીએ. આવું જ્યારે કહીએ છીએ ત્યારે ખરેખર એ પર્યાયો બદલાય છે, એમાં કોઈ સમયને કારણે બદલાય છે એમ નથી, પર્યાય એના પોતાના કારણે બદલાય છે. કોઈ પણ પદાર્થની પર્યાય બદલાય એ એના પોતાના કારણે બદલાય, પણ એ પર્યાયને ઓળખવા માટે આપણે કોઈ એક સમયની પર્યાય, કોઈ બીજા સમયની પર્યાય, કોઈ ત્રીજા સમયની પર્યાય, એવું એને લેબલ કરીએ છીએ, એની ઉપર એવું લેબલ કરીએ છીએ કે આ સમયની આ પર્યાય, આ સમયની આ પર્યાય, એવું એની ઉપર આપણે લેબલ કરીએ છીએ. એટલે લેબલિંગ જે છે એટલે કે એની સાપેક્ષતા સમયની સાથે લેવામાં આવી, સમયની સાથે સાપેક્ષતા લેવામાં આવી. પણ પર્યાય કંઈ સમય બદલાય છે માટે બદલાય છે એમ તો નથી, એ તો કોઈ પણ દ્રવ્ય છે એનું પોતાનું પરિણમન છે એટલે પર્યાય બદલાય છે. એટલે પર્યાય બદલાય તો ક્યાં સુધી બદલાય? તો કે જ્યાં સુધી પદાર્થ રહે ત્યાં સુધી, જીવ છે તો જીવ દ્રવ્ય જ્યાં સુધી રહે ત્યાં સુધી, પૂતગળ છે તો પૂતગળ જ્યાં સુધી રહે ત્યાં સુધી, ધર્માસ્તિકાય છે તો ધર્માસ્તિકાય જ્યાં સુધી રહે ત્યાં સુધી એની પર્યાય બદલાયા કરે. હવે આ જ પ્રમાણે પર્યાયનું બદલાવું થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. એટલે એનો અર્થ કે અનંત પર્યાય થવાની, પદાર્થ અવિનાશી છે તો અનંત પર્યાય થાય છે. તો આ અનંત પર્યાય થાય કેવી રીતે? તો કે એમાં એ ગર્ભિત છે, અવિનાશી છે એટલે અનંત પર્યાય થવાની જ છે, એટલે એવી પર્યાયો એમાં ગર્ભિત છે. એટલે કે આખો પ્રવાહ પર્યાયનો છે, આખો પ્રવાહ છે પર્યાયનો. અને એ પ્રવાહમાં ભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાનકાળ તો એ બીજાની અપેક્ષાએ છે. કાળ જે છે એ કહેવા કોની અપેક્ષાએ? તો કે મારી અપેક્ષાએ હું અત્યારે કહું, મારી અપેક્ષાએ એમ કહું તો જે પહેલા જે કંઈ બન્યું એ ભૂતકાળ છે. એટલે અત્યારે 2010ની પહેલાનું બધું હું ભૂતકાળ લઈને વાત કરું છું, પણ હું મારા પિતાશ્રીની અપેક્ષાએ લઉં તો આ બધો 2010 આ બધું બધું જ એમને માટે 2005, 2004, 2003 એ બધું એમને માટે એ રીતે જોઈએ તો ભવિષ્યકાળ હતો. એટલે એ ક્યારે જોવામાં આવે છે, કયો જીવ ક્યારે જુએ છે, જ્યારે જે જીવ જુએ છે એને માટે એ સમય વર્તમાન છે, એની પહેલાના બધા ભૂતકાળ છે અને પછીના ભવિષ્યકાળ છે. એકનો એક જીવ જ્યારે જુએ, આપણે 2005ની સાલમાં જ્યારે જોઈએ તો 2005ની સાલમાં પર્ટિક્યુલર દિવસ છે, આપણે 31 ડિસેમ્બરે જોઈએ કે રાત્રે 12 વાગે, તો એ જે છે એની પહેલાનો બધો ભૂતકાળ હતો અને 2006ની સાલ જે હતી એ ભવિષ્યકાળ હતો. 2006થી માંડી 2010 સુધીનો અત્યાર સુધીનો બધો જ સમય ભવિષ્યકાળ હતો. એના એ જ આપણે આજે જ્યારે જોઈએ છીએ તો એ બધું આપણે માટે ભૂતકાળ થઈ ગયો છે. એટલે એ બધું ક્યારે આપણે જોઈએ છીએ ત્યારે ભૂત ભવિષ્ય કે વર્તમાન થાય છે. એક સમયનો વર્તમાન છે અને એની પહેલાનો અનંત છે તે ભૂત છે અને અનંત ભવિષ્ય છે. ભવિષ્યને માટે એમ કહેવાય અનંત, અનંત કહેવાય. તો ખરેખર તો પર્યાય પણ એ રીતે પ્રવાહમાં જોવા જઈએ તો પર્યાયનો તો આખો પ્રવાહ છે, એમાં ભૂતકાળની પર્યાય, વર્તમાનકાળની પર્યાય અને ભવિષ્યકાળની પર્યાય એવું ખરેખર તો છે જ નહીં. એટલે આખો પ્રવાહ જે છે એ પ્રભુને દેખાય છે તો સર્વજ્ઞપણું એમનું એ રીતે સિદ્ધ થાય છે. એ આખો પ્રવાહ જ દેખાય છે, આખો પ્રવાહ પર્યાયનો દેખાય છે. એટલે ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ બધું જ એમાં દેખાય છે. અને એ અત્યારે જ્યારે ભગવાનના જ્ઞાનમાં દેખાય તો અત્યારે જે દેખાય એ અત્યારને વર્તમાનકાળ કરીને દેખાય, અને જે આની પહેલા જે થઈ ગઈ એ ભૂતકાળ તરીકે દેખાય ને હવે થવાની છે ભવિષ્યકાળ તરીકે દેખાય. પણ 5 વર્ષ પછીથી જો એ ફરી પાછું ભગવાન જુએ તો એ પર્યાયો જે ભવિષ્યની હતી એ બધી ભૂતકાળ થઈ ગઈ હોય, એટલે એમને પણ એમ જ જણાય છે, જેમ છે તેમ જ જણાય છે. અને એવું જ સર્વજ્ઞતાનું સ્વરૂપ છે. હવે બીજી વાત કે યુગપત જાણે એના સંબંધી પણ વાત આપણે કરીએ તો જ્ઞાન કેવી રીતે થાય છે, જ્ઞાન જે થાય છે એમાં શું થાય છે? તો એ જ્ઞાનરૂપી અરીસોની આપણે કલ્પના કરીએ કે અરીસો છે, એની સામે જે બિંબ છે એ અરીસામાં પ્રતિબિંબિત થાય છે, એટલે એના ઇમેજ પડે છે, ઓબ્જેક્ટ છે એનું ઇમેજ અરીસામાં મિરરમાં દેખાય છે. એટલે અરીસાની સામે જે છે એને બિંબ કહીએ છીએ. અને અરીસામાં જે દેખાય છે એને પ્રતિબિંબ કહીએ છીએ. એટલે જે વસ્તુ છે તે અરીસામાં જતી નથી પણ એનું પ્રતિબિંબ અરીસામાં દેખાય છે. એ જ રીતે જ્ઞાનમાં પણ એમ જ થાય છે કે વસ્તુ કંઈ ભગવાનને જે દેખાય છે એ કોઈ વસ્તુ ભગવાનમાં એમના આત્મામાં જતી નથી પણ એમાં એમના આત્મામાં જેવું બહારમાં જે છે એવું જ પ્રતિબિંબિત થાય છે. અને પ્રતિબિંબની વાત લઈએ ત્યારે આપણે એમ વિચાર કરીએ કે એક મોટો અરીસો હોય અને એની સામે 1000 માણસો ઉભા હોય તો 1000 માણસો એક સાથે જ દેખાય અને એ 1000 માણસો એક સાથે હાથ હલાવતા હોય પગ હલાવતા હોય તો બધાના એક સાથે જ હાથ અને પગ હલતા દેખાય. એટલે એકી સાથે બધું દેખાય એ તો બહુ સહેલાઈથી સમજાય તેવું છે. એટલે યુગપત જણાય છે, બધી જ પર્યાયો યુગપત જણાય, એક સાથે એક સમયમાં દેખાય એવું એ જ્ઞાન છે. એને આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ, સર્વજ્ઞનું જ્ઞાન કહીએ છીએ, એવી સર્વજ્ઞતા છે. હવે આપણે વાત એ કરતા હતા કે આવું સર્વજ્ઞપણું છે અને એમાં કોઈ વાતમાં ફેરફાર નથી આવતો, એ રીતે વાત આપણે લીધી. એટલે કે બધી જ પર્યાયો નિશ્ચિત છે ત્યાં સુધી આપણે આવ્યા, નિશ્ચિત હોય તો જ પછી એ દેખાય. તો પર્યાયો નિશ્ચિત છે એના ઉપર જો થોડો વધારે વિચાર કરીએ, પર્યાયો નક્કી હોય તો જ સર્વજ્ઞને ભવિષ્યકાળની પણ પર્યાયો બધી દેખાય. તો પર્યાયો નક્કી છે એ વાતને આપણે લઈએ તો એનો અર્થ શું થાય કે આપણે પર્યાયમાં કંઈ કરી શકીએ નહીં, પર્યાયમાં ફેરફાર કરી શકતા નથી, કોઈની પણ પર્યાયમાં કંઈ પણ ફેરફાર કરી શકવાના નથી. બધા જ પદાર્થોની પર્યાય નિશ્ચિત છે. તો આપણે જે મનમાં લઈને બેઠા છીએ ને કે હું આ કરું આ કરું આ કરું, એમાંનું કંઈ કરી શકતા નથી, માત્ર કરવાનો ભાવ થાય છે. એ સિવાય જગતના પદાર્થોમાં કોઈ ફેરફાર ખરેખર આપણે કરી શકતા નથી. એટલે જો કરી નથી શકતા, જ્યાં જ્યાં કરવા જઈએ છીએ ત્યાંથી પાછા પડીએ છીએ. કોઈ પણ પદાર્થમાં કંઈ પણ ફેરફાર કરવા જઈએ છીએ તો એ પદાર્થ જાણે કે આપણને કહી દે છે કે મારું કાર્ય હું કરું છું, મારી પર્યાય મારા કારણે થાય છે, તું શું કરવા આવ્યો? એમાં એનું કંઈ આપણે કરી તો શકતા નથી. બીજા પર પદાર્થની કોઈ પર્યાય આપણે કરી શકતા નથી, એની પર્યાય એના કારણે થાય છે તો થાય છે, એ નિશ્ચિત છે. તો પછી ત્યાંથી આપણે પાછા પડવાનું થાય છે કે એમાં હું કંઈ કરી નથી શકતો એટલે પાછો પડું છું. બીજે જ્યાં જ્યાં જોડાઈએ છીએ અને ત્યાં કંઈક કરવા જઈએ છીએ તો પાછું એનું એ જ આવે છે કે તું કંઈ કરી શકતો નથી. એટલે એ દરેક જગ્યાએ જ્યાં કંઈ પણ કરવા જઈએ ત્યાંથી શું થાય? પાછા પડવું પડે કે ના, તું કંઈ કરી શકતો નથી. અને એમ બધેથી આપણે પાછા પડીએ તો શું થાય? છેવટે કોઈ જગ્યાએ કંઈ કરવા પણ રહ્યું જ નથી, એટલે પોતે પોતાના સ્વરૂપમાં આવે, બહારમાં ક્યાંય હવે એને ઉભા રહેવા પણ રહ્યું નહીં, કંઈ કરવા પણ રહ્યું નથી, એ જ રીતે ભોગવવા પણ રહ્યું નથી. એટલે કર્તૃત્વ અને ભોક્તૃત્વ એવો ભાવ જે થતો તો એ ભાવ પછી સમી જાય કે મારે ક્યાં કંઈ કરવાપણું છે, હું ક્યાં કંઈ કરી શકું છું, હું ક્યાં ભોગવી શકું છું. હું પરને ભોગવી શકતો નથી, પરને કરી શકતો નથી, પરની પર્યાય બદલી શકતો નથી. આ શરીરની પર્યાયને હું કરવાવાળો પણ નથી ને શરીરની પર્યાયને ભોગવનારો પણ હું નથી. જેટલા પદાર્થો મારા સંયોગમાં આવ્યા છે એમાંના કોઈ પદાર્થની પર્યાયને હું કરતો પણ નથી કે ભોગવતો નથી. તો પછી હું નકામાનો સુકરા એવા ભાવ કરું છું, બહારમાં નકામો એવા વિભાવ ભાવમાં શા માટે રાચી રહ્યો છું, એવા ભાવ મરણ શા માટે કરી રહ્યો છું? હું મારા સ્વભાવમાં જઉં ને, મારો જેવો સ્વભાવ છે એવા સ્વભાવે જ હું પરિણમું, બહારમાં મારે કંઈ કરવા પણ નથી તો હું સ્વભાવમાં જઉં. એટલે એની દ્રષ્ટિ આત્મા તરફ જાય છે. સર્વજ્ઞતાનો નિર્ણય કરવાથી પર્યાયો નિશ્ચિત છે એવો નિર્ણય થાય છે અને એની દ્રષ્ટિમાં અકર્તા ભાવ આવે છે અને દ્રષ્ટિ એની આત્મા તરફ જાય છે, એની દ્રષ્ટિ આત્મા તરફ જાય છે. એટલે સર્વજ્ઞને માનવા, સર્વજ્ઞને ઓળખવા, સર્વજ્ઞતાને સમજવી અને એ દ્વારા પર્યાયોના નિશ્ચિતપણાને જાણવું, એમાં મનન મંથન ચિંતન કરતા કરતા પોતે અકર્તા છે એવો નિર્ણય કરવો અને એવો નિર્ણય થતાં પોતે ક્યાંય બહારમાં ક્યાંય ઠેરતો નથી, એટલે સ્વરૂપમાં જાય છે, દ્રષ્ટિ આત્મા તરફ જાય છે. એટલે સર્વજ્ઞતામાંથી આ સમજવાનું છે. અહીંયા સર્વજ્ઞતાનો મહિમા જે કયો એમાંથી આપણે આ વાતને સમજવાની છે. હવે અહીંયા આપણે આગળ લઈએ પરિશિષ્ટમાં. આગળ અહીંયા કહે છે કે સમસ્ત પદાર્થોને જાણવાના સામર્થ્યરૂપ સર્વજ્ઞત્વ શક્તિ આત્મામાં ત્રિકાળ છે. બધા જ પદાર્થોને જાણવાનું સામર્થ્ય એવું સર્વજ્ઞપણું, એવું સર્વજ્ઞત્વ, એવી સર્વજ્ઞત્વ શક્તિ આત્મામાં ત્રણેય કાળ પડી છે. પહેલા નહોતી ને પછી ઉત્પન્ન થઈને એમ નથી, એ પડી છે. એવી શક્તિ તો પડી છે, પણ પરમા કાંઈ ફેરફાર કરે એવી શક્તિ આત્મામાં કદી નથી. એ સર્વને જાણવાની શક્તિ પડી છે, પણ સર્વમાંથી કોઈનામાં પણ કંઈ ફેરફાર કરે એવી શક્તિ આત્મામાં છે નહીં. કૃપાળુદેવે શું કહ્યું છે કે એક સણખલાના બે ટુકડા કરી શકે એવું પણ આત્મામાં છે નહીં. આત્મા એક તણખલાના બે ટુકડા પણ કરી શકતો નથી. અમે તો એમ કહીએ છીએ કે એ તણખલાને સ્પર્શી પણ શકતો નથી. આત્મા તણખલાને સ્પર્શી પણ શકતો નથી, ટુકડા તો પછી રહ્યા. એટલે આત્મા કંઈ ફેરફાર કરે એવી શક્તિ આત્મામાં નથી, ક્યારેય નથી, ક્યારેય નથી. પહેલાંય નહોતી, વર્તમાનમાં નથી, અને ભવિષ્યમાં પણ એ થવાની નથી. એટલે ત્રણેય કાળ એ કોઈ ફેરફાર કરી શકે એવી શક્તિ નથી, અને એનાથી વિરુદ્ધ ત્રણેય કાળ એનામાં જ્ઞાન કરવાની શક્તિ છે, સર્વજ્ઞતા ભરી પડી છે. માત્ર એ પોતે વિભાવ ભાવે પરિણમી રહ્યો છે, એટલે એને પ્રકાશમાન નથી, એવી શક્તિ એને પ્રકાશમાન નથી થઈ. આગળ અહીંયા કહે છે કે અહો, સમસ્ત પદાર્થોને જાણવાની તાકાત આત્મામાં સદાય પડી છે, તેની પ્રતીત કરનાર જીવ ધર્મી છે. પહેલા વાત કરી કે એવી શક્તિ પડી છે, અને એવી શક્તિ પડી છે તો એની પ્રતીતિ જેને થઈ છે એ કેવો કહેવાય? જેને એ પ્રતીતિ થઈ કે સર્વજ્ઞપણું છે અને પોતામાં એવું સર્વજ્ઞપણું છે એવી જેને પ્રતીતિ થઈ છે એ કેવો છે? તો કે એ અહો ભાગ્યશાળી છે, ધર્મી છે, એને પુરુષાર્થ કર્યો છે એવો એ ધર્મી છે, ધર્મમાં છે, એટલે કે મોક્ષ માર્ગમાં છે. તે ધર્મી જીવ જાણે છે કે હું મારી જ્ઞાન ક્રિયાનો સ્વામી છું, પણ પરની ક્રિયાનો સ્વામી હું નથી. જો એક પછી એક વાક્ય બધા આગળ ને આગળ એવા જ આવતા જાય છે, આગલા વાક્યના અનુસંધાનમાં જ. એવો ધર્મી જીવ શું જાણે છે? એને પ્રતીતિ થઈ છે ને, એવી પ્રતીતિ થઈ છે, સર્વજ્ઞપણાની પ્રતીતિ થઈ છે, એટલે એ જાણે છે, સાચું જાણે છે, સત્ય જાણે છે કે હું મારી જ્ઞાન ક્રિયાનો સ્વામી છું, પણ પરની ક્રિયાનો સ્વામી હું નથી. પરની ક્રિયા હું કરી શકતો નથી, એનો સ્વામી હું નથી. આત્મામાં સર્વજ્ઞ શક્તિ છે, તે શક્તિનો વિકાસ થતા પોતામાં સર્વજ્ઞપણું પ્રગટે, પણ આત્માની શક્તિનો વિકાસ તે પરનું કાંઈ કરી દે એમ બનતું નથી. વધુ ને વધુ સ્પષ્ટતા કરી છે જુદી જુદી રીતે કે ભલે એવી સર્વજ્ઞતાની શક્તિ પડી છે, એનો વિકાસ થાય એટલે કે પ્રકાશમાં આવે, એટલે કે કેવળ જ્ઞાન પ્રગટ થાય, શુદ્ધ નિર્મળ દશા થાય, તેમ છતાં આત્મા સર્વજ્ઞ થાય, સર્વજ્ઞકણું એ પ્રાપ્ત કરે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે, તેમ છતાં એ કંઈ બીજાનું કંઈ કરી દે એમ બનતું નથી. કેવળ જ્ઞાની પ્રભુ થયા એટલે એનો અર્થ એમ નથી થતો કે જગતના બીજા જીવોનું કંઈ કરે એમ નથી થતું. આ વાતને બહુ વિચારવાની છે. આપણે તો એમ સમજીને મંદિરમાં જઈએ છીએ ભગવાન આપણું ભલું કરી દે. ભગવાન ક્યાંથી ભલું કરે? પરનું ભલું કરી શકે જ નહીં. ભલે એમને કેવળ જ્ઞાન પ્રગટ્યું છે, સમર્થ થયા છે, તો સમર્થ કઈ બાબતમાં સમર્થ થયા છે? તો કે પોતાનામાં જે જ્ઞાન કરવાની જે શક્તિ હતી એ પૂર્ણપણે પ્રગટી છે એવું સામર્થ્ય આવ્યું છે. એથી કરીને કંઈ બીજાનું કંઈ કરી દે એવું સામર્થ્ય નથી આવ્યું. સર્વજ્ઞતા પ્રગટી છે, એવી શક્તિનો વિકાસ થયો છે, છતાં પણ કંઈ એમ નથી બનતું કે બીજાનું કંઈ કરી દે, પરનું કરી દે એમ નથી. આપણે તીર્થંકર ભગવાનનો મહિમા કરીએ ને ત્યારે આપણા મનમાં અંદરખાને એવો ભાવ પડે છે કે બસ હવે તો પ્રભુ તો મહાશક્તિશાળી છે ને, બધું આમ છે તેમ છે, પ્રભુ શું ના કરી શકે? એમ નથી, પ્રભુ કંઈ કરે નહીં, પ્રભુ કંઈ કરી શકતા નથી. એ ભગવાન આત્મા છે, એ માત્ર જ્ઞાન કરે, બીજું કંઈ કરે નહીં, કંઈ કરતા નથી ને કંઈ કરી શકે નહીં. અને બધાને માટે એમ જ છે, દરેક જીવ એવો જ છે, એ કોઈનું કંઈ કરી શકતો જ નથી. ત્રણેય કાળ એ ક્યારેય કોઈનું એણે કર્યું નથી, કરતો નથી ને કરશે પણ નહીં, એ બીજાનું કરે એમ છે જ નહીં. એનો જ્ઞાન સ્વભાવ છે, ચૈતન્ય મૂર્તિ છે, ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ છે, એને જ્ઞાન કરે છે. તો પણ એ કોનું જ્ઞાન કરે છે? એ પોતાનું જ્ઞાન કરે છે, પોતાના અનંત ગુણોની પર્યાયનું જ્ઞાન કરે છે. એમાં એ આનંદ સુખ શાંતિનો અનુભવ કરે છે, બધું જ કરે છે, પણ એ પરનું કંઈ કરતો નથી. એ પરનું કંઈ નથી કરતો, એની શક્તિ જે છે એ પરના લક્ષે નથી, એ સ્વના લક્ષે શક્તિ છે, એ અનંત શક્તિ છે, અનંત વીર્ય છે. તો અનંત વીર્યથી એ બીજાનું કંઈ કરે એમ નહીં, અનંત વીર્ય દ્વારા એ અનંત કાળ સુધી એવો ને એવું એ ટકીને રહે છે, એવું અનંત વીર્ય પડ્યું છે. બધી જ શક્તિઓ એવી ને એવી જ રહે એવું અનંત વીર્ય છે. પણ એ પરને માટે કંઈ કરી શકે એવું વીર્ય નથી, પરનું કંઈ કરે એવું વીર્ય નથી. આગળ કહે છે કે સાધકને પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટી ન હોવા છતાં તે પોતાની સર્વજ્ઞ શક્તિની પ્રતીત કરે છે. ચોથા ગુણસ્થાનની વાત લીધી. સર્વજ્ઞતા પ્રગટી નથી એટલે કેવળ જ્ઞાન નથી પ્રગટ્યું, છતાં પોતાની એવી સર્વજ્ઞ શક્તિ છે એની એને પ્રતીતિ થાય છે. સમ્યક દર્શન થાય છે તો એને ખ્યાલ આવે છે કે એનું કેવું સ્વરૂપ છે. એમાં જે જ્ઞાન થાય છે એ કેવળ જ્ઞાનનો અંશ છે. એમાં જે સ્વરૂપનું ભાન થાય છે સમ્યક દર્શન છે, એવું જ સમ્યક દર્શન કેવળી ભગવાનને તીર્થંકર ભગવાનને પણ છે. સમ્યક દર્શન એટલે પોતાના સ્વરૂપનું દર્શન જે થયું એવું જ દર્શન કેવળી ભગવાનને પણ છે. અને જ્ઞાનમાં એ કેવળ જ્ઞાનનો અંશ છે. જ્ઞાનની તારતમ્યતામાં ફેર છે, જ્ઞાનના ઉઘાડમાં ઘણો ફેર છે, પણ દર્શન અપેક્ષા એ તો કેવળી ભગવાનનું દર્શન અને એ મનુષ્યનું કે તિર્યંચનું બધાનું દર્શન જે છે એ દર્શન અપેક્ષા એ તો સરખું છે. સમ્યક દર્શન સરખું છે એટલે એને ભલે કેવળ જ્ઞાન ન પ્રગટ થયું હોય છતાં પણ એ પોતાના સ્વરૂપનું દર્શન કરે છે એટલે એને એવું ભાન તો થાય છે કે પોતાનામાં એવી સર્વજ્ઞ શક્તિ પડી છે. કેવળ જ્ઞાન ન થયું હોય છતાં પણ, એટલે અહીંયા કહ્યું કે સાધકને પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટી ન હોવા છતાં, સર્વજ્ઞતા નથી પ્રગટી છતાં તે પોતાની સર્વજ્ઞ શક્તિની પ્રતીત કરે છે. સર્વજ્ઞ શક્તિનો એને અનુભવ થાય છે કે આ શક્તિ મારામાં પડી છે. તે પ્રતીત પર્યાયની સામે જોઈને કરી નથી પણ સ્વભાવ સામે જોઈને કરી છે. એ પ્રતીત થઈ કઈ રીતે? પોતાના સ્વરૂપમાં સર્વજ્ઞતા પડી છે એવી પ્રતીતિ જે થઈ એ કઈ રીતે થઈ? એ પર્યાયને જોવાથી થઈ નથી, પર્યાયના લક્ષ્ય થઈ નથી, પરના લક્ષ્ય થઈ નથી, સર્વજ્ઞ ભગવાનનું લક્ષ્ય કરતા થઈ નથી, પણ પોતાનો એવો સ્વભાવ છે તો એવા દ્રવ્ય સ્વભાવ તરફ જોતા એ પ્રતીત થાય છે. ધ્રુવ તરફ ઢળતા એની પ્રતીત થાય છે એટલે સ્વભાવ સામે જોઈ એ પ્રતીત થાય છે. સ્વભાવની સન્મુખ થાય છે એટલે એવી પ્રતીત થાય છે. વર્તમાન પર્યાય તો પોતે જ અલ્પજ્ઞ છે, તે અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત કેમ થાય? પોતાની જે પર્યાય છે એ તો અલ્પજ્ઞપણું છે, એમાં તો પૂર્ણ જ્ઞાન છે પણ નહીં, તો એનો આશ્રય લે હું આ છું મનુષ્ય છું એમ કરીને એ જો હું મનુષ્ય છું એમ કરીને જો એ આત્મામાં જાય તો ન જવાય. વર્તમાન પર્યાય અત્યારે જે છે એની મનુષ્યની પર્યાય છે, તો એ મનુષ્યની પર્યાય હું છું એમ કરીને જો એ આત્મામાં જવા ધારે તો નથી જવાતું, તો એવી પેલી પ્રતીતિ સ્વરૂપની થતી નથી. એટલે વર્તમાન પર્યાય જે છે એ કેવી છે? એ તો અલ્પજ્ઞતા સહિત છે, એને એવી અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીતિ થાય નહીં. સર્વજ્ઞપણું નથી થતું પણ સર્વજ્ઞતાની પ્રતીતિ કે આવું સર્વજ્ઞપણું અંતરમાં આત્મામાં એ જણાય છે કે હું એવો છું એવી પ્રતીતિ થવી, એવું દર્શન થવું, એ કોના આશ્રયે થાય છે? તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, પોતાનો જે સ્વભાવ છે દ્રવ્ય સ્વભાવ છે એના આશ્રયે થાય છે, નહીં કે વર્તમાન પર્યાયના આશ્રયે કે હું આ છું હું મનુષ્ય છું એમ કરતા થતું નથી. એટલે અલ્પજ્ઞતાની વાત લીધી કે અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીતિ કેવી રીતે થાય? ન થાય. અલ્પજ્ઞ પર્યાય વડે સર્વજ્ઞતાની પ્રતીતિ થાય પણ અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીતિ ન થાય. અલ્પજ્ઞ પર્યાય એની છે છતાં પણ એને સર્વજ્ઞતાની પ્રતીતિ થાય, પણ એમાં આશ્રય કોનો છે? એ અલ્પજ્ઞતાનો આશ્રય નથી પણ ત્રિકાળી સ્વભાવના આશ્રયથી સર્વજ્ઞતાની પ્રતીતિ થાય છે. એટલે ભલે ને એની પર્યાય અત્યારે એવી રહી અલ્પજ્ઞ પર્યાય રહી તો પણ શું થયું, એવી અલ્પજ્ઞ પર્યાય છે છતાં પણ એ વખતે પણ એને સર્વજ્ઞતાની પ્રતીતિ થાય છે, પણ એમાં આલંબન આશ્રય કોનો છે? તો પોતાનો છે, પોતાના શુદ્ધ નિર્મળ સ્વરૂપનો છે. કે જે પૂર્ણ સ્વરૂપ છે અને પૂર્ણ સ્વરૂપનો આશ્રય છે તો એ પૂર્ણતાનો અનુભવ થાય છે. એ ક્ષણિક અનુભવ છે પણ એ પૂર્ણતા છે એવું એને જણાય છે. હું પૂર્ણ છું, અનંત ગુણોનો પિંડ છું એવું એને અનુભવમાં આવે છે. પણ એના તરફ દ્રષ્ટિ કરતા, જે પૂર્ણ છે એના તરફ દ્રષ્ટિ કરતા એવો પૂર્ણતાનો અનુભવ એને થાય છે કે આ મારામાં આવી પૂર્ણતા પડી છે. એટલે અહીંયા એ રીતે લીધું કે અલ્પજ્ઞ પર્યાય વડે સર્વજ્ઞતાની પ્રતીતિ થાય, પણ અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત ન થાય. ત્રિકાળી સ્વભાવના આશ્રયે જ સર્વજ્ઞતાની પ્રતીત થાય છે. એટલે અહીંયા પુરુષાર્થ દર્શાવી દીધો કે શું પુરુષાર્થ કરવો અને ક્યાં ન અટકવું, બે વાત સાથે આવી ગઈ. આશ્રય આત્માનો કરવો, ત્રિકાળીનો કરવો, શુદ્ધ સ્વભાવનો કરવો, એ જ પુરુષાર્થ છે. બીજો કોઈ પુરુષાર્થ નથી. પરના આશ્રય કોઈ પુરુષાર્થ થઈ શકતો નથી, પરના આલંબને નથી થતો, અને પર્યાયના આલંબને પણ એ થતો નથી. એટલે પર્યાયમાં જે અટક્યો છે કે પરમાં જે અટક્યો છે એને અહીંયા સ્પષ્ટ દર્શાવ્યું કે ત્રિકાળી સ્વભાવના આશ્રયે જ સર્વજ્ઞતાની પ્રતીત થાય છે. પ્રતીત કરનાર તો પર્યાય છે પણ તેને આશ્રય દ્રવ્યનો છે. પ્રતીત થાય છે ત્યારે એ પોતે ચેતન જ છે. પ્રતીત કરનારો કોણ છે? એ પોતે ચેતન છે. અને પ્રતીતમાં શું આવે છે? તો કે પોતાનું સ્વરૂપ આવે છે. અને એ સ્વરૂપ આવે છે ક્યાંથી આવે છે? એનો અનુભવ કેવી રીતે થાય છે? કે એ દ્રવ્યનો આશ્રય કરે છે માટે થાય છે. એટલે પ્રતીત કરનાર જે છે એ કરનારી, પ્રતીત કરનારી કોણ છે? એ પર્યાય છે. એ એક સમયની પર્યાય છે, ક્ષણિક પર્યાય છે, એ જ્ઞાનની પર્યાય છે. એ ચેતન છે, તો ચૈતન્યપણું તો એનામાં પડ્યું છે. અને એની ચૈતન્યની પર્યાય એટલે કે જ્ઞાનની પર્યાય, દર્શનની પર્યાય એ દરેક સમયે થાય છે. અને એ પર્યાયમાં જ્યારે એને પોતાનું સ્વરૂપ જણાય છે, પોતાનું સ્વરૂપ એને પોતાની એ જ્ઞાનની પર્યાયમાં જણાય છે, દર્શનની પર્યાય અને જ્ઞાનની પર્યાય જે થાય છે એમાં એને એવી પ્રતીતિ થાય છે. દર્શનની પર્યાય એ અનુભવે છે, પોતાના સ્વરૂપને અનુભવે છે, અને પછી સમ્યક જ્ઞાન થાય છે, જાણે છે. તો એ પર્યાય છે ને એ સમય પૂરતી જ હતી. એ પછી વીતી ગયો સમય, એટલે એ પર્યાય તો વિલીન થઈ ગઈ, એ પર્યાય તો રહી નહીં. પણ એ પર્યાય રહી નહીં છતાં પણ એ પર્યાય એક બહુ મોટું કામ કરી જાય છે. અનુભવ થયો એવી એ જે પર્યાય થઈ એ ભલે વીતી ગઈ, એ અનુભવ તો એ વખત નહોતો, પણ એને લીધે થઈને બહુ મોટું કામ શું થાય છે? તો કે શ્રદ્ધા સાચી થઈ જાય છે. એ પર્યાય થતાં શ્રદ્ધા સમ્યક થઈ જાય છે. એટલે સમ્યક શ્રદ્ધા થવા માટે થઈને આવી પ્રતીતિ જે છે ખૂબ જરૂરી છે. એ ખૂબ જરૂરી છે. એટલે પ્રતીત કરનાર પર્યાય છે, દ્રવ્ય કંઈ અનુભવ નથી કરતો. દ્રવ્ય તો એમનું એમ જ રહે છે, ધ્રુવ છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. પણ જે પર્યાય થાય છે જ્ઞાનની પર્યાય, દરેક ગુણની પર્યાય થાય, એમાં જ્ઞાનની પર્યાય થાય છે, દર્શનની પર્યાય થાય છે, જાણવા દેખવાવાળી પર્યાય છે. અને એ સમયે થઈ, એ સમયે થઈ, અને એ સમયે થઈ તો તે વખતે આશ્રય એણે દ્રવ્યનો લીધો હતો ત્યારે એ થઈ. એટલે જાણનાર, પ્રતીત કરનાર, અનુભવનાર એ પર્યાય છે. એ બધો અનુભવ જે થાય છે એ પર્યાયમાં થાય છે. એટલે ધ્રુવનો અનુભવ જે થાય છે, ધ્રુવ એને પર્યાયમાં થાય છે. ધ્રુવ એમાં પર્યાયમાં આવતો નથી. ધ્રુવ સંબંધીનું જ્ઞાન એને પર્યાયમાં આવે છે કે આ હું મારું સ્વરૂપ છે. ધ્રુવ સંબંધીનું જ્ઞાન એને એની જ્ઞાનની પર્યાયમાં, તે સમયની પર્યાયમાં આવે છે, પ્રતીતમાં આવે છે. ધ્રુવ આવતો નથી, કેમ કે પર્યાય તો પછી વિલીન થઈ જવાની છે. જો ધ્રુવ એ પર્યાયમાં આવતો હોય તો પછી ધ્રુવ વિલીન થઈ જાય તો નાશ થાય, તો જીવ દ્રવ્યનો નાશ થાય. પણ એમ નથી થતું. જીવ દ્રવ્ય તો એવું ને એવું જ રહે છે. એની જે દશા છે, શુદ્ધ દશા છે, એને જાણનારું જ્ઞાન છે, એને જાણનારું જ્ઞાન છે. એટલે જ્ઞાનની પર્યાય છે, એને જાણે છે. એટલે મુશ્કેલી ક્યાં પડે છે બધાને સમજવામાં? કે એ અનંત ગુણોમાંથી એક જ્ઞાન ગુણ છે એ પાછો બધાને જાણવાનું જ કામ કરે છે. એટલે એમાં એને ગૂંચવાળો થઈ જાય છે. એ જુદો નથી, એ પોતાથી જુદો નથી. જ્ઞાન ગુણ છે પોતાનો, એ અનંત ગુણમાંનો જ એ ગુણ છે, અને છતાંય એ અનંત ગુણને એ જાણે છે. એટલે પોતાનું જેવું સ્વરૂપ છે એને એ જાણે છે. અને આવી દશા થાય છે, આવી દશા થાય છે તો એ પોતાનું નિર્મળ શુદ્ધ પરિણામ શુદ્ધ સ્વરૂપ છે. અને એવા ભાવે એ રહી ગયો, પોતાને જાણવાના ભાવે રહી ગયો. એવી પૂર્ણ દશા પ્રગટ કરી લે છે, એટલે પછી એને ક્યાંય બીજે કંઈ કરવા પણ રહેતું નથી. અહીંયા આગળ કહે છે કે દ્રવ્યના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત કરનાર જીવને સર્વજ્ઞતા રૂપે પરિણમન થયા વગર રહે નહીં. હવે સર્વજ્ઞતાની વાત હતી ને એ અહીંયા પાછી લાવી કે આ રીતે જે સર્વ દ્રવ્યના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીતિ કરે છે એવા જીવને સર્વજ્ઞતા રૂપે પરિણમન થયા વગર રહે. પ્રતીતિ કરે છે એ તો એ સમયની પર્યાય છે, પણ એમ કહે છે કે પછી એને એવું સર્વજ્ઞતા રૂપે પરિણમન થાય, એટલે પૂર્ણ જ્ઞાન પ્રગટે, કેવળ જ્ઞાન પ્રગટે, અને પછી એનું એ રીતે કેવળ જ્ઞાની રૂપે જ પરિણમન થઈ જાય છે. એક વખત પ્રતીતિ કરે છે એને પછી આગળ વધતા વધતા એ જ થવાનું છે. શું થવાનું? કે જે પ્રતીતિ હતી એ તો એ અંશ હતો, એ તો ક્ષણિક હતી, એને બદલે હવે એ કાયમી થઈ જાય છે, અને એટલે પરિણમન પછી એનું સર્વજ્ઞતા રૂપે જ થાય છે, પોતે સર્વજ્ઞ રૂપે જ પરિણમન કરે છે, એટલે કે એ કેવળી થઈ જાય છે, એને કેવળ જ્ઞાન પ્રગટે છે. તો આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ, હવે પછી આગળ સ્વાધ્યાય આવતી વખતે લઈશું. સર્વજ્ઞતામાંથી ઘણું સમજવાનું છે અને આ બધું એક પછી એક ક્રમમાં બહુ સરસ રીતે ગોઠવીને લીધું છે, એટલે ઘણો વિસ્તાર થઈ શકે છે. આજના સ્વાધ્યાય સંબંધી કંઈ પ્રશ્ન હોય તો લઈએ. હા બોલો, હા બોલો પ્રભુ. હા, સત્પુરુષના ચરણે જઈને બધું કરવું બરાબર છે. કૃપાળુદેવે એમ કહ્યું છે કે સત્પુરુષના ચરણે જઈને બધું કરવું બરાબર ને, તો એમાં સત્પુરુષ શું કરી શકે બરાબર છે ને? એ વ્યવહાર નયનું કથન છે. હા, એ વ્યવહાર નયનું કથન છે, એ વ્યવહાર નયનું કથન છે. સત્પુરુષ ખરેખર કંઈ કરતા નથી,
સમજ આપી
શકે. સત્પુરુષ સમજ આપે પણ એ નિમિત્ત થાય, જો તમને સમજાય તો, તમને એ વખતે સત્પુરુષ સમજાવતા હોય અને તમને ન સમજાય તો સત્પુરુષ તમારા માટે નિમિત્ત પણ થતા નથી. તીર્થંકર ભગવાનના સમોસરણમાં જઈએ અને પ્રભુની ઓમકાર ધ્વનિ છૂટી રહી હોય અને છતાં આપણે એવા ને એવા કોરા રહી જઈએ તો આપણે માટે પ્રભુ નિમિત્ત થતા નથી, પણ ગણધર ભગવાન માટે એ નિમિત્ત થાય છે, એમને જ્ઞાન પ્રગટ થાય છે. એટલે એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ દર્શાવ્યો છે ત્યાં, અને વ્યવહાર નયનું કથન છે. જીવે પોતે જ પુરુષાર્થ કરવાનો છે અને જેને પુરુષાર્થ ઉપડે છે એને એવા નિમિત્તો મળે છે. તમારો પુરુષાર્થ એવો ઉપડ્યો છે, તમારા ભાવ એવા થયા છે, તો તમને એવા નિમિત્ત મળી રહે છે. જ્યારે તમને એ થવાનું છે ત્યારે સામે એવું નિમિત્ત હોય છે. એટલે એમાં જે દર્શાવવામાં આવ્યું છે એ વ્યવહાર નહીંથી બતાવવામાં આવ્યું છે, અને એવી પાત્રતા અને યોગ્યતા જે છે એ હોય, કેમકે માત્ર સ્વચ્છંદે આ રીતે લઈ લેવામાં આવે, નિશ્ચયની વાતને સ્વચ્છંદે લેવામાં આવે કે એમાં કોઈ કંઈ કરી નથી શકતું તો મારે સદગુરુની શું જરૂર છે, તો પછી એને અભિમાન આવી જાય, તો એને આજે પૂર્ણ જ્ઞાન થયું નથી અને પછી એ અભિમાનમાં આવી જાય. પણ એના માથા ઉપર કોઈક બીજો બેઠેલો એને દેખાય કે ના મારાથી વધારે જ્ઞાની કોઈક છે, તો એનું અભિમાન ઓગળી જાય, માન એનું ચાલ્યું જાય, એટલે માન કસાય જાય. જો ગૌતમ સ્વામીને કેવું થયું કે ગૌતમ સ્વામી જ્યાં સુધી મહાવીર સ્વામી ભગવાનની સમક્ષ આવ્યા નહોતા, પ્રભુના દર્શન એમણે કર્યા નહોતા, ત્યાં સુધી એમને એક ગર્વ હતો. પોતે વેદાંતી હતા, એમના પોતાના 500 શિષ્ય હતા અને ખૂબ શક્તિ, એવી શક્તિ હતી બધા જ પ્રકારની, વાદની વિવાદની અર્થો કરવાની શક્તિ, બીજાને સમજાવી શકવાની શક્તિ, બધું એક સાથે બધું યાદ રાખી લેવાની શક્તિ, એવી ઘણી બધી એમનામાં એવી શક્તિ હતી કે તમે એક વખત એક વાત કરો અને એમને તરત જ એના સંબંધીની બીજી પણ સાથેની વાતો પણ બધી તરત જ તમને એના એ કહી દે, એવી બધી ઘણી અદભુત શક્તિઓ એમનામાં હતી. એટલે એ જ્ઞાની હતા પણ દ્રષ્ટિમાં ફેર હતો અને એવો એમને મનમાં પણ ગર્વ હતો કે પોતાને બધું આવડે છે, કોઈને પણ વિવાદમાં વાદમાં એ હરાવી શકે છે, વેદાંતી હતા. પણ એ પ્રભુના દર્શન કર્યા એટલે એમને લાગ્યું ઓહો, મહાવીર સ્વામી ભગવાનના દર્શન કર્યા, અને ત્યાં એમનું માન ઓગળી ગયું. એટલે એમાં માન કસાય ચાલ્યો ગયો અને પછી તો બધું જ પ્રગટ થયું, કેમ કે એવા પ્રખર વિદ્વાન હતા, મહાપુરુષ હતા, એવા પ્રખર વિદ્વાન મહાપુરુષને પછી તો એક સહેજ જ વાત હતી બદલાવાની, એટલે બધું બદલાઈ ગયું. એટલે આપણે પણ એ કૃપાળુ દેવે જે વાત કરી છે સત્પુરુષમાં ચરણમાં જઈએ અને પછી સત્પુરુષ આપણને આપે એમાં વ્યવહાર નહીંનું કથન છે, અને એની સાથે સાથે આપણું માન ચાલ્યું જાય, માન કસાય ચાલ્યો જાય. કેમ કે ધર્મના માર્ગની અંદર વિનય વિવેક આ બધું પણ જરૂરી છે, બરાબર છે ને? સરળતા મધ્યસ્થતા બધું જરૂરી છે. એટલે શાસ્ત્રના વચનો જેમ છે તેમ જ સમજવા, પણ સાથે સાથે આ બધું ન હોય તો આપણને સ્વચ્છંદ આવી જાય, અને સ્વચ્છંદ આવે તો પામી શકીએ જ નહીં. એટલે એ અપેક્ષા એમાં એવું અર્થ લેવો કે આપણે હંમેશા આપણે ગુરુને યાદ કરવા, આપણે કૃપાળુ દેવને કે કાંજી સ્વામીને ગુરુ માનીને એમને યાદ કરવા, એ કેવા વિદ્વાન, એમનું કેવું જ્ઞાન, એમની કેવી દશા, એમની આત્માની કેવી અદભુત દશા, એમ કરીને આપણે વિચાર કરીએ એટલે આપણને વાંચ્યું હોય ને આપણને આવડતું હોય ને તો અભિમાન ઓગળી જાય કે ના ના એમણે જે કહ્યું એ બરાબર સત્ય પરમ સત્ય કહ્યું છે ને, હું તો એના કરતા એમના કરતા હું તો બહુ અલ્પજ્ઞાની છું, એમ એવો ભાવ જાગે. પણ એ ન માનીએ અને આપણે એમ જ લઈ લઈએ તો આપણે એમ માનીએ કે આપણને પણ એવું તો જ્ઞાન છે, પછી તો વાત આખી બદલાઈ જાય, સ્વચ્છંદ આવી જાય, સ્વચ્છંદ આવે અભિમાન આવે બધું જ થઈ જાય પછી, બરાબર છે? એટલે ગુરુનું મહત્વ રહે છે, સત્પુરુષનું પણ મહત્વ એ રીતે રહે જ છે. એટલે એ નિમિત્ત નૈમિતિક છે, અને બીજું આપણે માટે એ માન કસાય તોડનારું છે, તો જરૂરી વસ્તુ છે. તમારી આગળ ઉપર કોઈક છે એવું તમને સતત રહ્યા કરે, આપણે સતત એમ રહ્યા કરે કે આવા જ્ઞાની છે, મારી ઉપર આવા જ્ઞાની છે અને એનો મને આધાર છે, હું ક્યાંય પણ અટકીશ તો પછી મને એમની પાસેથી મારી શંકાનું સમાધાન થશે, એટલે એવી હૈયાધારણ પણ રહે છે, એવી હૈયાધારણ રહે છે. પ્રત્યક્ષ હોય એટલે શરીર સહિત જે છે એમાં એને આપણે પ્રત્યક્ષ કહીએ છીએ કે આપણને એ પ્રત્યક્ષ છે, પણ હવે પ્રત્યક્ષને બદલે પરોક્ષ હોય ને એમાં આપણને એમની વાણી ઉપદેશ એ બધું ઉપલબ્ધ હોય અને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો પછી આપણે એમણે જે કંઈ આપ્યું હોય ને, જે જ્ઞાન જે રીતે પુસ્તકમાં કે સીડીમાં કે જે છે એમાં આપણને આપણી શંકા જ્યારે થઈ હોય ને ત્યારે એ શંકાનું સમાધાન આપણને એમાંથી અવશ્ય મળી રહે છે. આપણે પૂરો વિશ્વાસ હોવો જોઈએ કે ના મને આનો ઉત્તર મળી જ રહેશે, ગુરુદેવની વાણીમાંથી મળી રહેશે. રોજ સાંભળતો હોય પ્રવચન અને કોઈ શંકા થઈ હોય તો એક દિવસ બે દિવસ ચાર દિવસ કે અઠવાડિયામાં આપણને એવું કંઈક સાંભળવામાં આવી જાય છે કે પછી આપણી પેલી શંકાનું સમાધાન થઈ જાય છે. એ રીતે કૃપાળુદેવનું તમે હંમેશા નિયમિત વાંચન કરતા જો અને તમને કોઈક શંકા થઈ હોય તો કંઈક એવું અંદરથી એવું વાંચનમાં આવી જાય છે કે શંકાનું સમાધાન થઈ જાય છે. એટલે ભલે ને પ્રત્યક્ષ નથી પણ આપણે એમના પ્રત્યે પ્રત્યક્ષ જેવો વિશ્વાસ રાખવો તો એવું મળી રહે છે. હવે એની સામે કોઈ એમ કે ના એને બદલે બીજા પ્રત્યક્ષ હોય તો શું ખોટું, પણ બીજા પ્રત્યક્ષ હોય તો કંઈ ખોટું નથી, પણ એ પહેલા તો એ નક્કી કરવું જોઈએ કે એવા એવી ક્ષમતાવાળા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની મહાપુરુષ છે. બસ એવું હોય તો કોઈ વાંધો નથી, પણ નથી તો પછી ગમે તેને ગુરુ બનાવવા નહીં, ગમે તેને ગુરુ માનવા નહીં. બીજા બધાને આપણે સહ અધ્યાયી માનવા, આપણે એક ક્લાસમાં ભણીએ છીએ આગળ પાછળ છીએ બસ. તો આજનો સ્વાધ્યાય અહીંયા આપણે પૂરો કરીએ છીએ.